એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ.
ગુજરાતી નિબંધ સંપદામાં રજૂ કરીએ છે સુરેશ જોશી લિખિત વર્ષા વેદન, ઓડિયો પઠન શ્રેયા સંઘવી. હવે હૃદયના નેપથ્યમાં ચાલી જવાના દિવસો આવ્યા. આ દિવસોની મેદુરતાના મૂળ આપણે પણ ઉદ્ભિદ જાતિમાં હતા ત્યાં સુધી પહોંચે છે. મૂળ પોતાને લંબાવી લંબાવીને જળ સુધી પહોંચે છે. આ દિવસોમાં આપણે પણ જળ જેટલે ઊંડે પહોંચી જઈએ છે. કોઈ વાર તો સૃષ્ટિ આખી એક અશ્રુનો ગોળ આકાર માત્ર બની રહે છે, પણ આપણું સદભાગ્ય હોય તો એમાં ઇન્દ્રધનુષની રંગલીલા દેખાય છે. પણ આ ઋતુમાં સૃષ્ટિના નેપથ્યમાં રહેલા આદિમ જળ જોડે આપણું સંધાન થાય છે ત્યારે આ પૃથ્વી તો જળના ગર્ભમાં એક અસ્પષ્ટ પીડારૂપે જ હતી. તેથી જ તો આ ઋતુ જે અતિ સ્પષ્ટ અને અતિ પ્રકટ છે, એટલે કે જેની મર્યાદા રેખાઓ સ્પષ્ટ થઈ ચૂકી છે, જેનો અંત સ્પષ્ટ જોઈ શકાય છે, તેને અસ્પષ્ટતાના વિસ્તાર વચ્ચે મૂકી દે છે. એ નવા રહસ્યથી ઘેરાઈ જાય છે. જે અત્યંત પરિચિત છે તેને પણ આંગળી ચીંધીને આ કહીને બતાવી દઈ શકાતું નથી. આથી જ તો આ ઋતુની વેદનાને આપણા ઐહિક સુખ દુઃખ સાથે સંબંધ નથી. અહીં કશું નથી પામ્યા એની આ વેદના નથી. એ વેદનામાં વેદન છે, એક નવી અભિજ્ઞતા છે, જેનો અત્યાર સુધીમાં આપણે જે જાણ્યું તેની જોડે એકદમ સંબંધ બેસાડી શકાતો નથી. જે આપણામાં છે છતાં જે આપણી જાણની બહાર છે તેને વિશેની આ વેદના છે. એને સુખદુઃખના ખાનામાં મૂકી નહીં શકાય. આ અસ્પષ્ટતા જે રહસ્ય રચી દે છે તેને ઓળખવાની ઇન્દ્રિય કેળવવી પડે છે. તેથી જ તો એક પ્રકારની અંધતા આ ઋતુમાં આપણને ઘેરી વળે છે. દ્રષ્ટિના દોર સૂર્યના કિરણો સાથે સંકેલાઈ જાય છે. દ્રષ્ટિ જાણે પોતાનું કાર્ય શ્રવણેન્દ્રિયને સોંપી નિવૃત્ત થાય છે. વર્ષા શ્રવણેન્દ્રિય ઋતુ છે. વિદ્યાપતિના પદ જુઓ કે મીરાના ભજન જુઓ, કવિ વાત કરશે દાદુર મોર પપીહા બોલે, અને એની જે વેદના થાય છે એથી છાતી ફાટી જાય છે. આ ઋતુમાં વૃક્ષને પાંદડે પાંદડે જળબિંદુની પગલી સંભળાય છે, ને મીરા સફાળી બનીને ચોંકી ઉઠે છે. એ અવાજને સાંભળવા કાન સરવા રાખે છે. એનું હૃદય પોકારી ઉઠે છે, કબ આવે મહારાજ? કારણ કે આ ઋતુમાં જ તો હરિના આવવાના ભણકારા સવિશેષ સાંભળી શકાય છે. એથી જ તો મીરા આ ઋતુમાં હરિને જોયાની નહીં પણ સાંભળ્યાની વાત કરે છે. સુની મેને હરી આવન કી આવાઝ. આથી જ તો આ ઋતુની વેદના તે દ્રષ્ટિ વિના શ્રવણની વેદના છે. શ્રવણમાં વેદના છે, શ્રવણમાં દૂરતા છે, અસ્પૃષ્ટતા છે. જેના ભણકારા સાંભળીએ છે તે દ્રષ્ટિગોચર તો નથી જ, ને તેથી જ સ્પર્શગોચર પણ નથી. પણ જેને જોયું નથી તેને જોયાના ભણકારા વાગે છે. તેમ જેનો સ્પર્શ નથી થયો તેના સ્પર્શની એંધાણીથી આપણે રોમાંચિત થઈ જઈએ છીએ. આમ છે અને નથીનું આવું ગૂંચવાઈ જવું આપણને કેવા વિવળ બનાવી દે છે. આપણે એ બે માના એકને જ એકી વખત અનુભવીએ છીએ, પણ એકી સાથે બંનેની અનુભૂતિ તો આપણે શી રીતે જીરવી શકીએ? પણ તેથી જ તો આપણો અનુભવ અપૂર્ણ રહી જાય છે. આથી જ તો આપણી પ્રાપ્તિ ઊણી રહી જાય છે. જે અત્યંત નિકટ છે તેની દૂરતાનો પણ સાથે તાક કાઢીને એના છે અને નથી બંનેને આવરી લે એવા આલિંગનમાં એને જકડી લઈ શકીએ તો પ્રાપ્તિ સાચી. પણ મિલનથી રાચીએ અને વિરહથી ભાગીએ તો આપણે શું પામી શકીએ? આ ઋતુ આપણી અપૂર્ણતાના ઘાને બહેકાવી મૂકે છે. બહાર સૂર્ય નથી, ચંદ્ર નથી, તારા નથી. દ્રષ્ટિ પાછી વળે છે ત્યારે એની આગળ હૃદયનું આકાશ વિસ્તરે છે. એ વિસ્તારને જોઈને પહેલાં તો આપણે છળી મરીએ છીએ. એ વિસ્તારને અશ્રુની ધૂંધળી ઝાંયના આવરણથી ઢાંકી દેવા મથીએ છે. પણ આવરણની માયા ક્યાં સુધી આપણને બચાવી લઈ શકવાની હતી? ઢળેલી પાપણ જો ઢળેલી જ રહે તો દ્રષ્ટોદ્રષ્ટ થાય ક્યારે? આથી જ તો વર્ષાની આ વેદના આપણને નવા સૂર્યચંદ્ર સર્જી લેવાની પરછ પાડે છે. આમ આપણે સહજ જ વેદનાથી સર્જન સુધી આવી પહોંચીએ છીએ. બીજની દ્વિધા વેદનાભરી હોય છે, પણ પછી એમાંથી જ કૂંપણનું હરિત હાસ્ય રેલાઈ રહે છે. કૂણી કૂંપણ પર વરસાદનું ટીપું, ટચલી આંગળી પર ભગવાને ગોવર્ધન પર્વત તોડ્યો હશે કે કેમ તેની તો ખબર નથી, પણ ટચુકડી કૂંપણની અણી પેલા ટીપામાંના આખા આકાશને તોડે છે એ તો સાવ સાચું છે. આ અદ્ભુત દ્રશ્ય જોવા દોડી જવાનું મન નથી થતું? કંજૂસના કાણા ખિસ્સામાંથી સંતાડેલી સોનામરો દેખાઈ જાય તેમ કોઈ વાર વાદળ ઘેર્યા આકાશમાંથી તડકો અલબઝલબ દેખાઈ જાય છે. વર્ષામાં જે દેખાય છે તે અલબઝલબ, જે એને જોવાની દ્રષ્ટિ સન્નદ્ધ નહીં રાખે તે ચૂકી જાય. પછી કોણ જાણે કેટલાય જન્મે ફરી દ્રષ્ટિના દોર સંધાય ત્યારે, અરે એ તે ક્યારે? વીજળીનો ઝબકારો, તડકાનો પણ ઝબકારો, ઘનઘોર અંધકાર એટલે કે વાદળોથી ઘૂંટીને ઘોર બનાવેલો અંધકાર, એની વળી ઘટા સૂચિભેદ અંધકાર, સોયની અણી જેટલી જગ્યા પણ ખાલી નથી એવો અંધકાર. આપના કવિ પ્રજારામે એનું ટનમાં વજન પણ કાઢ્યું છે. એવો અંધકાર એક વિદ્યુત રેખા વડે ભૂંસાઈ જાય એટલે એક નિમિષમાં આપણે બધું જોઈ લઈએ તેમ યુગ યુગનો વિષાદ, જન્મ જન્માંતરના વિરહ પછી દ્રષ્ટિનો ઝબકાર થાય ત્યારે જો આપણે જોઈ લઈએ તો એ વિષાદ, એ વિરહ અદૃશ્ય થઈ જાય. માટે આ જ ઋતુ દ્રષ્ટિને સાવધ રાખીને બેસવાની ઋતુ છે. કારણ કે કોને ખબર છે એ વિરલ ધન્ય ક્ષણ ક્યારે આવે? બંગાળીઓ પાસે આવી ક્ષણ માટે સરસ શબ્દ છે, તેઓ એને કહે છે માહેન્દ્ર ક્ષણે. આ ઋતુમાં બધું ઘૂંટાઈને ઉત્કટ બનીને ઘનીભૂત થઈ આવે છે. આથી જ તો એ જીરવવું અઘરું થઈ પડે છે. પણ આ મધુર અસહ્યતાનો સ્વાદ ચાખીએ નહીં તો શું ધૂળ જીવ્યા? એટલે જ તો ધરતીને ધણધણાવી મૂકે, આકાશને ચીરી નાખે, બધું જળબંબાકાર કરી નાખે એવી વર્ષા જ્યારે આદિમાનવે અગ્નિહીન સંસ્કૃતિમાં જોઈ હશે ત્યારે એણે કેવો ભય અનુભવ્યો હશે? નગ નહીં ચાલનારા પર્વતોને પણ જાણે ફરીથી પાંખો ફૂટે છે. તો આપણે તો નગ નથી, આપણે વરસાદના પહેલાં સહસ્તપાદ જંતુની જેમ હજાર પગે ચાલવા માંડીએ છીએ, પાંખવાળા કીટની જેમ ઉડવા માંડીએ છીએ, તાર પરથી સરતા જળબિંદુની જેમ સરકવા માંડીએ છીએ. આદિમ જળનો પ્રલયંકર લય આપણને ફરીથી કશાક અજ્ઞાત અગોચરને માટેની ઉત્સુકતાથી વિહળ બનાવી દે છે. સરી જવું, વહી જવું, એકાકાર થઈ જવું તે આ ઋતુના આચાર છે. જે આ મહિમા નહીં સમજે તેને કયો પ્રલય તારી શકે? વૈશાખ જેઠમાં ચંચળ બની ઉઠેલા વન મેઘની મેદુર પશ્ચાદભૂની પડછે કોતરાયેલા શિલ્પની જેમ સ્થિર ઊભા રહી જાય છે. પછી વર્ષાને શિવની અદાથી ઝીલે છે ને નવા જ ગૌરવથી જાણે પુનઃ પ્રતિષ્ઠિત થાય છે. વર્ષાના બિંદુને કાલી કાલી વાણી ધ્યાનથી વૃક્ષો સાંભળ્યા કરે છે. વર્ષાના એ બિંદુઓને જાણે આંખ ફૂટે છે, પાંખ ફૂટે છે ને એ આગિયા બનીને ઉડાઉડ કરે છે. આથી તો સંસ્કૃતવાળાઓ એને તો કહે છે ખદ્યોત, આકાશને અજવાળનાર. વર્ષામાં સૂર્યચંદ્ર ભોંઠા પડે, જો દેખાઈ જાય તો લોકોની ગાળ ખાય, ભૂંડા લાગે, વર્ષામાં તો ખદ્યોત જ શોભે. એક બંગાળી કવિએ વર્ષામાં એક સરખા કાને પડતા દેડકાના અવાજને વેદકાળના ઋષિના ઋચાગાન જોડે સરખાવ્યો છે. એમાં કોના વડે કોનું ગૌરવ થયું, આ હિનોપમા કે ગૌરવોપમા થઈ, તે તો અલંકારશાસ્ત્રીઓ જ ચર્ચે. પણ એ દર્તુર ધ્વનિમાં સંમોહન નથી હોતું એમ તો કહી શકાશે નહીં. જાણે આકાશની જળના કાનમાં કશાક આદિમ રસથી ઉચ્ચારાયેલી એ વાણી છે. એમાં કામા વેગથી શુદ્ધ નારીના અવાજમાં જે પુરુષતા હોય છે તેનો અણસાર હોય છે. મેદુરતાનો લેપ રંગોને ઢાંકી દે છે એવું નથી. નાના ઇન્દ્રગોપની મખમલી લાલ બિછાત પર કોનું સુવાળું હૃદય પગલી પાડશે? મોરનો કલાપ તો એટલી પ્રશંસા પામ્યો છે કે તેને ઘનશ્યામના મુકુટમાં જ સ્થાન મળી ચૂક્યું છે. પણ મેદુરતાની પડછે કેતકીના દંટ ઉપરનો મલિન શ્વેત પુષ્પગુચ્છ જુઓ કે કદમને જુઓ તો રસિકોને વધારે રૂચશે. અને છેલ્લે એક દ્રશ્ય, આખી સૃષ્ટિ જાણે વિરાટ સરીસૃપની જેમ સરીને વિવરમાં ભરાઈ જતી લાગે છે.